આજે આપણે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ કૃપાળુ દેવનું એક કાવ્ય છે એની ઉપર થોડી વાત કરીશું. આ કાવ્ય કૃપાળુ દેવે ક્યારે રચ્યું એની ખરેખર કોઈ તારીખ આપણે મળતી નથી, પણ લગભગ 1953 ની અંદર આ કાવ્યની રચના થઈ છે. અને એ કાવ્ય એમને ભવાણિયાની અંદર આ રચેલું છે. મુખ્યત્વે આ કાવ્યની અંદર મુનિપણાની ભાવના એમને ભાવી છે. એમણે પોતાને આત્મદર્શન થઈ ગયેલું અને ત્યાર પછીની એમની અંતરંગ સ્થિતિ દિવસે દિવસે વિશેષ વિશેષ સ્થિર થતી ગઈ અને વિશેષ વિશેષ આત્માની અંદર શુદ્ધિ વધતી ગઈ. એટલે હવે લગભગ એમની દશા આ કાવ્ય લખ્યું તે વખતે લગભગ એવી થઈ ગઈ હતી કે જે સંપૂર્ણપણે ભાવલિંગી મુનિની દશા કહી શકાય. એટલે કે હવે પોતાને ઈચ્છા થયેલી કે હવે પોતે સાધુપણું અંગીકાર કરે. એમને માતાજી પાસે આને માટે રજા પણ લઈ લીધેલી અને માતાજી એમ કહેલું કે જો આ તમારી તબિયત સારી થાય તો તમે દીક્ષા લેવામાં અમે કોઈ પણ પ્રકારનો વાંધો લઈશું નહીં. એટલે આ એક એવી વખતે આ કાવ્યની રચના થઈ છે કે જે વખતે એમની અંતરંગ શુદ્ધિ ઘણી હતી. એટલે કે મુનિપદ હંમેશા છઠ્ઠા સાતમા ગુણસ્થાન કે સ્થિત જે જીવ હોય જે વ્યક્તિ હોય એ જ સાચું ભાવલિંગી મુનિપણું કહી શકાય અને એ જ એવી સ્થિતિ વાળો જ મુનિપણું લે. જોકે મુનિપણું હંમેશા છઠ્ઠી સાતમા ગુણસ્થાન કે સ્થિત જ લઈ શકે એવું છે નહીં. ચતુર્થ ગુણસ્થાન સ્થિત પણ દ્રવ્યલિંગ લઈ શકે, પણ અહીંયા તો એવો સુમેળ છે કે લગભગ એમની દશા એ પ્રકારની થયેલી ભાવલિંગી પ્રગટ થયેલું એમને અને એ વખતે આ કાવ્યની રચના કરી છે. કે હવે અમને આવું ભાવલિંગ પૂર્ણપણે ક્યારે પ્રગટે, આ તો દશા લગભગની દશા એમની કહી શકાય. 1951 ની અંદર એમને એ વાત નિર્દેશ કરેલો કે હવે અમારે આ જે ઉદય છે એ ઉદય લગભગ 1.5 વર્ષથી વધારે રહેશે નહીં. એટલે કે લગભગ 1953 ની અંદર અમે આ સર્વ ઉદયથી અમારે ઉદય લગભગ જે બાહ્યનો જે છે વેપાર આદિનો કુટુંબાદિ સંબંધો એ બધો લગભગ પૂરો થઈ જશે. અને લગભગ આ જયારે પૂરો થયો ઉદય એ વખતે આ કાવ્યની રચના કરી છે અને એમાં પૂર્ણ ભાવલિંગ પોતાને પ્રગટ થાય એવી ભાવના કરી છે. એમની દશા લગભગ ભાવલિંગ નજીક હતી, ભાવલિંગ પ્રગટી ગયું તેવું નહીં પણ લગભગ ભાવલિંગ ની નજીક હતી. અને પોતે પણ હવે સાધુ પર્યાય પોતાને પ્રાપ્ત થાય એને માટે એમને માતુશ્રી પાસે રજા પણ માગેલી. એટલે કે આ જે કઈ આખું વર્ણન છે એ આત્મદર્શન જેને થયું છે એવા એ મહત્પુરુષોએ ને જ આવી ભાવના થાય છે અને એને સાચી આવી ભાવના થાય છે. એટલે કે જે કઈ દશાનું વર્ણન કરવામાં આવ્યું છે એ ઘણી ઊંચી ભૂમિકાનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને 14મા ગુણસ્થાન સુધીની સમગ્ર વાત એમને આ કાવ્યમાં કહેલી છે. એટલે કે જે કંઈ વર્ણન છે એ માત્ર જ્ઞાનીનું વર્ણન છે. જ્ઞાનીની દશા કેવી હોય અને ધીરે ધીરે એક દશાની અંદર વૃદ્ધિ કેવી રીતે થાય એનું સ્પષ્ટ ચિત્ર એમને અપૂર્વ સંદેશ આપેલું છે. એટલે પહેલામાં પહેલી જયારે ગાથાની શરૂઆત કરે છે ત્યારે પોતાની ભાવના કેવી છે એ વાત કરે છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો અમે અંતરથી અને બાહ્યથી નિર્ગંધ થવા માંગીએ છીએ, માત્ર બાહ્યથી નિર્ગંધ થવા માંગતા નથી. અમે તો અંતરણ એટલે ભાવલિંગ અને દ્રવ્યલિંગ બેની વાત અહીં કહેવામાં આવી છે. એટલે કે અમે આવો અપૂર્વ અવસર અમે અનંત કાળની અંદર મુનિપણું પ્રાપ્ત કરેલું નથી. હવે અમને એવો અવસર આવ્યો છે કે અમે આ મુનિપણું પ્રાપ્ત કરીએ, તો આ મુનિપણું અમને જલ્દી પ્રાપ્ત કેમ થાય એવી ભાવના ભાવે છે. સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને હંમેશા અમે ક્યારે પૂર્ણ થઈએ એની ભાવના હોય જ છે. કેમ કે આત્મદર્શન પોતાને થઈ ગયું છે, પરંતુ હજી જે પૂર્ણ શુદ્ધિ છે એ પૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ નથી. પણ શુદ્ધિ થઈ છે એ વાત નક્કી છે, પણ અંશે શુદ્ધિ થઈ છે. એટલે કે જેમ ચંદ્રમા હોય એનો ઉદય થાય એટલે જેમ બીજ ઉગે, તો એમ અહીં બીજ ઉગી ગઈ છે. હવે જે બીજ ઉગી છે પૂર્ણ થવાની જ છે. બીજ ઉગી છે અને પૂર્ણતા નહીં પ્રાપ્ત થાય એવું બનવાનું નથી. પણ એની અત્યારે દરેકે દરેક જ્ઞાની હોય એ હંમેશા મુનિપણાની ભાવના ભાવે, અને જો મુનિપણાની એમની ઈચ્છા ન હોય એવું કોઈ બસ જ્ઞાનીને બને નહીં, શક્ય નથી એ વાત. કેમ કે અંતરંગ તો તીવ્ર વૈરાગ તો એમને પ્રગટી ગયો છે, અને દિવસે ને દિવસે અંતરંગ શુદ્ધિ એમની થતી જાય છે. કેમ કે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ત્યાર પછી દરેક સમય ગુણ શ્રેણી નિર્જરા જ્ઞાનીની હોય છે. એટલે કે સહજ એમને આ અંતરંગ શુદ્ધિની વૃદ્ધિ થતી જ જાય છે. તો અહીંયા તો પૂર્ણ શુદ્ધિની ભાવના ભાવી છે એમને. નિર્ગ્રંથ મુનિ ખરેખર 36મે ગુણસ્થાને કે હોય, પણ પૂર્ણ નિર્ગ્રંથતાની પ્રાપ્તિ તો 13મે ગુણસ્થાને કે છે. એટલે કે અહીંયા પૂર્ણતાની પ્રાપ્તિ પોતાને થાય એની ભાવના ભાવી છે. 6મે-7મે ગુણસ્થાને કે મુનિલિંગ હોય, પણ એ મુનિલિંગની ખરેખર નિર્ગ્રંથતા પૂર્ણપણે પ્રાપ્તિ ક્યારે થાય, તો કે 13મે ગુણસ્થાને કે થાય છે. તો એમને આ પ્રકારની ભાવના ભાવી છે કે એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે કે જ્યારે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ છો, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશો કે મહત પુરુષને પંથજો. અમે આ જે બંધન છે એને પૂર્ણપણે એ બંધનમાંથી અમે છૂટી મહત્પુરુષો જે કેવળીઓ તીર્થંકરો જે પદને પામ્યા છે એ પુરુષના પંથે અમે ક્યારે પહોંચીશું? અમારી તો એ જ ભાવના છે કે અમે પૂર્ણ થઈએ. પૂર્ણની દ્રષ્ટિએ સમ્યક દર્શન હંમેશા પ્રગટ થાય છે. અપૂર્ણ પોતાનું સ્વરૂપ અપૂર્ણ છે એવી દ્રષ્ટિએ કદી સમ્યક દર્શન પ્રગટ થતું નથી. એટલે કે સમ્યક દર્શન પ્રગટ જે જીવને પ્રગટે છે એને પૂર્ણની જ ભાવના હોય છે, અને અંશે પ્રગટા પછી એ સંપૂર્ણપણે પોતાને પ્રગટે એવી ભાવના એ ભાવી છે કે સર્વસંબંધ સંબંધના અમારે સર્વસંબંધ છોડી દેવાના છે, એકે સંબંધ રાખવો નથી. એટલે કે સંબંધ બે પ્રકારના છે, એક અંતર સંબંધ છે અને એક બાહ્ય સંબંધ છે. બાહ્ય સંબંધ જે છે તે સંબંધ ઘર બાર આદિ એ બધા સંબંધથી માંડીને શરીર સુધીનો સંબંધ છે, અને અંતરંગ જે સંબંધ છે એ તો પોતાના સંપૂર્ણ રીતે પોતામાંથી રાગદ્વેષનો ક્યારે અભાવ થાય. એટલે પૂર્ણ રાગદ્વેષના અભાવની એ ભાવના કરી છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદી, એટલે તીક્ષ્ણ પુરુષાર્થથી ચારિત્રની જે પ્રાપ્તિ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરતા ચારિત્રની પ્રાપ્તિ માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ એ તો ચારિત્રના પુરુષાર્થની અપેક્ષાએ ઘણો ઓછો છે, અલ્પ છે, પણ આમાં તો જ્ઞાનીનો ઘણો પુરુષાર્થ કરવો પડે છે. એટલે કે અમારે તીક્ષ્ણ પરિણતિથી અમારી તીક્ષ્ણ પરિણતિ થઈ અને તીક્ષ્ણ શુદ્ધતા વધી જાય અને વધતા વધતા અમે પૂર્ણ ક્યારે થઈએ એવી ભાવના ભાવી છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચર સુખો મહત પુરુષને પંથ જો એવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે. આ અપૂર્વ અવસરની વાત છે કે પૂર્વ અને પૂર્વ તો અનેક વાતો થઈ, એવી તો અનેક પર્યાયો આ જીવને પ્રાપ્ત થઈ, પણ આ અપૂર્વ પર્યાય એટલે કે જ્યાં ત્રણ કષાયનો અભાવ છે એવી શુદ્ધ પરણતી અમને ક્યારે પ્રાપ્ત. ત્રણ કષાય એક જ નહીં પણ બારમા ગુણસ્તર કે ચારેય કષાયનો અભાવ થાય, તો ચારેય કષાયના અભાવરૂપ પૂર્ણ શુદ્ધતાની પરણતિ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ ચારિત્ર અને પૂર્ણ સુખ એની પ્રાપ્તિ ક્યારે થાય એવો અપૂર્વ અમને ક્યારે આવે. એટલે કે અમે આ સંસારથી સર્વથા ક્યારે છૂટીએ એવી મહાપુરુષોને હંમેશા ભાવના થાય છે. જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે તો એને તો એ વાતનો નિર્ણય થઈ ગયો છે કે પ્રાપ્ત કરવા જેવું અગર કંઈ પણ વસ્તુ હોય તો તે પોતાનું સ્વરૂપ જ છે, એ સિવાય કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવો નિર્ણય થઈ ગયો છે. અને અંતરથી જે એમને આનંદ પ્રગટી ગયો છે એ આનંદની અંદર દિવસે દિવસે એમને વૃદ્ધિ ઈચ્છી રહ્યા છે. આનંદ તો એમને ચાલુ જ છે પરંતુ એ આનંદ પૂર્ણ નથી. એ આનંદની જે ધારા છે એ ધારા ઝીણી છે, અહીં તો પૂર્ણ નહીં. પૂર્ણ અમને ક્યારે, પૂર્ણ આનંદ ક્યારે પ્રગટે એવી ભાવના એમને પોતે ભાવી છે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, હવે અમારે કોઈ સંબંધ બાહ્યના જોતા નથી, અમારે તો અસંગ થવું છે. કોઈ સંગ હવે અમારે જોઈતો નથી, કેમ કે સંગ રહિત અમારી અવસ્થા હવે અમે ઈચ્છીએ છીએ, કેમ કે આત્માનું સ્વરૂપ જ અસંગ છે. આત્માને કોઈ સંગ છે જ નહીં ખરેખર. આત્માનું જે પૂર્ણ સ્વરૂપ છે એ પૂર્ણ સ્વરૂપ જ અસંગ છે. તો અમે એવી અસંગ દશા પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ. કેવી રીતે? સર્વ સંબંધનું બંધન છેદીને. સર્વ સંબંધનું બંધન, બીજો કયો સંબંધ? કર્મનો સંબંધ છે. કર્મનું જે બંધન છે સર્વથા અમે છેદીને, પૂર્ણતાને અમે ક્યારે પ્રાપ્તિ કરીએ એ ભાવના અહીંયા શ્રીમદજી ભાવી છે કૃપાળુદેવ. અને શું કહે છે કે હવે એની આખી વાત ક્રમબદ્ધ રજૂઆત કરે છે. તો કે છે બીજી કડી ની કે સર્વ ભાવથી ઉદાસન વૃત્તિ કરી દેહ તે માત્ર સંયમ હેતુ જોય જો અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં દેહે પણ કિંચિત મૂર્છા ન જોય જો. જગતના સર્વ ભાવોથી અમે તીવ્રપણે ઉદાસીન થઈએ, એક ભાવ પ્રત્યે અમને અલ્પ પણ રૂચિ ન રહી, સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી જે અમારી પરણતિ છે, જે પરણતિ શુદ્ધ થઈને અમારા સ્વરૂપને સ્પર્શેલી છે એ પરણતિ વિશેષ વિશેષ શુદ્ધ થાય. કેવી રીતે શુદ્ધ થાય? કે સર્વભાવથી ઉદાસીન અમે થઈ જઈએ. હવે અમારે ક્યાંય જરા પણ કોઈ પરભાવ પ્રત્યે રજમાત્ર પણ પ્રીતિ કરવી નથી, રાગ કરવો નથી. તો સર્વભાવથી ઉદાસીન થઈ, સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી એટલે કેટલી ઉદાસીનતા જ્ઞાનીને હોય છે એનો ખ્યાલ તો જે દશાવાન જીવો એને આવે એ સિવાય બીજાને આ ખ્યાલ આવતો નથી. કે જે જ્ઞાની છે એ કેટલા ઉદાસીન છે અને મુનિ છે તો એનાથી તો ઘણા ઘણા ઉદાસીન છે. તો એવી ઉદાસીન અમારી અવસ્થા ક્યારે? સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી દેહ માત્ર તે સંયમ હેતુ હોય છે. અમારે દેહ પણ જોઈતો નથી પરંતુ અમે દેહ અમારો સંયમ જે છે સંયમની પૂર્ણતા માટે એ અમે દેહ ટકે ઉછીએ છીએ, પણ એની અંદર દેહ પ્રત્યે અમને પ્રીતિ નથી રહી. દેહ તે માત્ર સંયમ હેતુ હોય છે. આ દેહનું અમારે બીજી કઈ એની આવશ્યકતા રહેતી નથી. અમારા સંયમની અંદર જેટલી જેટલી એનું સહકારીપણું છે બસ એટલી જ અમારી ઈચ્છા છે, બાકી અમને દેહ પ્રત્યે હવે મોહ, કેમ કે અમારી દશા દેહથી તો જુદી અતીત થઈ ગઈ છે, અમે દેહથી તો જુદા પડી ગયેલા જ છીએ, પણ હવે અમારી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી આ દેહ માત્ર અમે એટલા માટે ટકાવી રાખવા માંગીએ છીએ કે સંયમના હેતુએ, બીજી કોઈ અમારી ઈચ્છા નથી, સર્વભાવથી ઉદાસન વૃત્તિ કરી દેહ માત્ર તે સંયમ હેતુ હોય, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત મૂર્છા ન જો, અમને દેહ પ્રત્યે જરાય મૂર્છા રહી નથી, જરાય મૂર્છા અમારે રાખવી પણ નથી, પણ જ્યાં સુધી અમે પૂર્ણ દશાએ ના પાપ પહોંચીએ ત્યાં સુધી આ દેહ ને કંઈક અમે પોષણ આપીશું, પણ એ પોષણ કેટલું, કે માત્ર એ ટકી રહીએ અને એ ટકીને અમારો જે સ્વરૂપ છે એ શુદ્ધિની વૃદ્ધિમાં એક કારણભૂત દેહ થાય, બસ એટલું જ અમે એ દેહને પોષણ આપવા માંગીએ છીએ, એથી વિશેષ કહીને અમે પોષણ આપવા, અમને એની પ્રત્યે કોઈપણ પ્રકારની વૃત્તિ છે જ નહીં, અમને આ દેહ પ્રત્યે કોઈપણ પ્રકારની કોઈપણ પ્રકારનો અમને એવો બીજો કોઈ રાગ નથી, દેહ તે માત્ર સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત મૂર્છા ન જોઈએ, દેહ પ્રત્યેની જરાય મૂર્છા જરાય રાગ છે, જરાય પણ રાગ અમને અમે રાખવા ઈચ્છતા નથી, કેમ કે દેહ તો અમારાથી ભિન્ન છે, જે ચીજ અમારી છે નહીં, ત્રણ કાળમાં જે ચીજ અમારી થઈ નથી, થવાની નથી ને થશે નહીં, અને તેની સાથે અમારે ખરેખર કોઈપણ પ્રકારનો સંબંધ નથી, એ દેહનો અમે બીજી કોઈપણ રીતે રાખવા માંગતા નથી, કેમ કે દેહ પ્રત્યે અમને રાગ છે નહીં, સર્વ સંબંધ અને સર્વ સંબંધનું બંધન અમારે છોડી દેવું છે, કોઈ પણ સંબંધ અમારે રાખવો નથી, અને પૂર્ણતા અમે ક્યારે પ્રાપ્ત કરી એ બી અમને એ ભાવના ભાવી છે. તો હવે આગળ કહે છે કે આપ આનો આખો ક્રમ બતાવે છે, આગળ તો આખો એમનો ક્રમ બતાવે છે, અને એ ક્રમની અંદર કહે છે કે દર્શન મોહ વતીત થયો ઉપજો બોધજો. હમણાં દર્શન મોહ અમારો જે છે એ તો વ્યતીત થઈ ગયો છે, હવે અમારે ચારિત્ર મોહ એ જ વ્યતીત કરવાનો છે. દર્શન મોહ વ્યતીત થયો ઉપનો બોધજો, દેહ ભિન્ન માત્ર ચૈતન્યનું જ્ઞાન જો. અત્યારે અમારી દશા કેવી છે કે દેહથી ભિન્ન માત્ર ચૈતન્યનું જ્ઞાન અમારો જ્ઞાન છે, માત્ર ચૈતન્યનું અમારે જ્ઞાન છે, અને દર્શનમાં વ્યતીત થઈ ગયું છે એટલે કે મિથ્યાત્વનો સર્વથા નાશ થઈ ગયો, અને અમને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. દર્શનમાં વ્યતીતથી ઉપનો બોધ, કયો બોધ ઉત્પન્ન થયો છે કે સત્ય બોધ, સમ્યક બોધ, અમારું જ્ઞાન હવે સમ્યક થયું છે. જ્યારે જ્ઞાન સમ્યક થાય છે ત્યારે જ્ઞાનનું કામ છે સ્વ પર પ્રકાશક પણ, એટલે કે હવે અમને અમારા સ્વરૂપનું પણ જ્ઞાન થઈ ગયું છે. અત્યાર સુધી મિથ્યાત્વમાં તો જીવને સ્વરૂપનું જ્ઞાન હોતું નથી, માત્ર બાહ્ય પદાર્થનું જ્ઞાન હોય છે, પણ જયારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, દર્શન મોહ જયારે જાય છે, તે વખતે એમને આત્માનું જ્ઞાન થાય છે, અમને સમ્યક બોધ થઈ ગયો છે. દર્શન મોહ વતીથી ઉપનો બોધ છે, દેહ ભિન્ન માત્ર ચૈતન્યનું જ્ઞાન જો. અમારું જ્ઞાન જે છે એ ખરેખર હવે અમારા આત્મામાં સ્થિર થયું છે, તેથી એ ભિન્ન ભિન્ન છે, એટલે કે અમારું જ્ઞાન એવું જુએ છે કે દેહ તો અમારાથી સર્વતા ભિન્ન છે, એવો સતત અમાર માત્ર દેહ નહીં પણ રાગ દ્વેષ આદિ જે કઈ ભાવ છે, જે અજીવ ભાવ છે, એ ભાવો પણ અમારાથી સર્વથા ભિન્ન અમે અનુભવી રહ્યા છીએ. દેહ ભિન્ન માત્ર ચૈતન્યનું જ્ઞાન જો, તે પણ ક્ષણ ક્ષણ, તે પણ એક એક ક્ષણે 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 આ જે રાગાદિ ભાવ છે એ અલ્પ થતા જાય છે, અને અમારી શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એવું અમે ઈચ્છીએ છીએ. દેહ ભિન્ન માત્ર ચૈતન્યનું જ્ઞાન જો, તે પણ ક્ષણ ક્ષણ अन्य कारणे अन्य कसु कल्पे नहीं। अने कोई पण बीजो हमें इच्छता नहीं। तेथी प्रक्षण चारित्र मोह अवलोकीय एवं वर्ते शुद्ध स्वरूप नु ध्यान जो दर्शन मोह व्यतीत थयो उपनो बोध जे देह भिन्न केवल चैतन्य नु ज्ञान जो तेथी प्रक्षण चारित्र मोह अवलोकीय वर्ते एवं शुद्ध स्वरूप नु ध्यान जो अने दिवसे दिवसे अमारो जे चारित्र मोह छे ए नष्ट थाय एमा मे इच्छिए छे अने शुद्ध स्वरूप नु ज्ञान विशेष विशेष हमने प्रगट था। तो अभी भावना भावी छे कोने सुभाग्य दर्शन मोह तो अमारो व्यतीत थई गयो छे अने हवे अमारो चारित्र मोह केम व्यतीत थाय एने माटे अमारो पुरुषार्थ अत्यारे हवे जाग्यो छे अने ए पुरुषार्थ पूर्वक अमे पूर्ण दशानी प्राप्ति करिए एटला माटे अमे आ भावना भावीए छीए कि क्यारे अमे पूर्ण थईए क्यारे अमे पूर्ण थईए। અને પૂર્ણતાની ભાવનાની અંદર એમને કહ્યું કે દર્શન મો વતિતિથિયો ઉપનો બોધ છે દેહ ભિન્ન માત્ર ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષણ ચારિત્રમો લોકીએ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અને આ ચારિત્રમો જયારે જાય છે ત્યારે શુદ્ધ સ્વરૂપ જે જ્ઞાન છે એમાં બહુ વૃદ્ધિ થાય છે। તો કેટલી વૃદ્ધિ થાય છે કે મુનિ હોય છઠ્ઠી સાતમી ગુણસ્થાન કે સ્થિત જે મુનિ હોય એને પોતાનો જે શુદ્ધ ઉપયોગ છે એ દિવસની અંદર હજારો વખત થાય છે। અંતર્મુહૂર્તની અંદર પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે અને વળી અંતર્મુહૂર્તની અંદર બહાર આવે છે। પણ એવી ક્રિયા તો દિવસની અંદર એમને હજાર અંતર્મુહૂર્ત છઠ્ઠા છઠ્ઠા ગુણસ્થાન ગુણસ્થાન જે છે એનો કાળ માત્ર અંતર્મુહૂર્તનો છે। અંતર્મુહૂર્તમાં એ ગુણસ્થાન બદલી જવું જોઈએ, જે ગુણસ્થાન ન બદલે તો મુનિપણું રહે નહીં। એટલે અમારી શુદ્ધિ એટલી થઈ જાય કે અમે અમારા આત્મામાં સ્થિર થઈ જઈએ। તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનની તો સ્થિતિ એવી હોય છે કે અંતર્મુહૂર્તની અંદર પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં અંદર જતા રહે છે જ્ઞાનીઓ, અને અંતર્મુહૂર્તની અંદર બહાર આવે બહાર આવ્યા હોય અને મુનિ કદાચ ભવ્ય જીવો કોઈ આવ્યા હોય એને કદાચ વ્યાખ્યાન આપે અગર તો બોધ આપે, એ બોધ આપતા આપતા પણ પોતાની અંતર્મુખ દશા થઈ જાય, પેલા ને સાંભળનારની ખ્યાલ ન આવે અને આ પોતાના નિરુકલ્પ અનુભવમાં પહોંચી જાય, આવી દશા એમને વારંવાર એવી વખતે ચાલુ ને ચાલુ રહે છે। તો એવી દશાની અહીં એમને ભાવના કરેલી છે, એવી દશાની ભાવના કરી છે કે અમે સાધુ સાધુપણું માત્ર બાહ્ય સાધુપણાની એ વાત નથી કે ઘર બાર છોડી અને સાધુપણું દીક્ષા લઈ લીધી એવી દીક્ષાની અહીંયા વાત નથી। અહીંયા તો અંતર અને બાહ્ય એ બંને પ્રકારના અંતર અને બાહ્ય બંને પ્રકારના પરિગ્રહથી અંતર અને બાહ્ય બંને પ્રકારના પરિગ્રહથી એમને છૂટવાનું છે। તો 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ હોય છે અને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ, એવી જો બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ જેના ક્ષીણ થયા છે એવી જેને દશા છે એ ભાવલિંગી સંત છે, એ સિવાય કોઈ ભાવલિંગી સંત નથી। જેના ત્રણ કસાયનો અભાવ થયો છે અને પૂર્ણ સંતને તો ચારે ચાર કસાયનો અભાવ થયો છે। તો સામાન્ય આ દીક્ષાની વાત અહીંયા છે નહીં, વર્તમાનમાં જે દીક્ષાઓ બધી ચાલે છે તો બધી દ્રવ્ય લિંગની દીક્ષાઓ છે, એને આત્મજ્ઞાન પછીની દીક્ષા નથી। અને જૈન દર્શનમાં તો એવી પરિપાટી છે કે પ્રથમ આત્મદર્શન થાય ત્યાર પછી દીક્ષા લેવી જોઈએ। સામાન્ય તો નિયમ આવો છે કે આત્મદર્શન વિના દીક્ષા લેવાય નહીં, છતાં કોઈને એવો વૈરાગ તીવ્ર હોય તો સમ્યક દર્શન થાય એની પહેલા પણ દીક્ષા લે છે। ભગવાનના વખતની અંદર પણ દ્રવ્ય લિંગી મુનિઓ હતા, પણ અહીંયા એ વાત નથી કરી, અહીંયા તો દ્રવ્ય લિંગ નહીં પણ દ્રવ્ય ને ભાવલિંગ બંને લિંગને પ્રાપ્તિની વાત કરી છે। એટલા માટે અહીં શરૂઆત ત્યાંથી કરી કે દર્શનમાં વ્યતીત થઈ ગયો છે, એટલે કે અમને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે એ વાત કરી છે. એટલે અહીં તો સાચા ભાવલિંગી સંત થવાની વાત કરી છે. એટલે અપૂર્વ અવસરની અંદર આ શરૂઆત ક્યાંથી કરી કે દર્શનમાં ચતુર્થ ગુણસ્થાને કહે જાય ત્યાંથી શરૂઆત કરી દીધી કે દર્શનમાં વ્યતીત થઈ ગયો છે. હવે ચારિત્રમાં અમારો વ્યતીત થાય એની મેં ભાવના કરીએ છીએ કે અનંત કાળમાં જે વસ્તુ અમે પ્રાપ્ત નહોતી કરી એ વસ્તુ અમે હવે પ્રાપ્ત કરી લીધી છે. અનંત કાળમાં જે વસ્તુ પ્રાપ્ત કરી નહોતી એવું સમ્યક દર્શન અમે પ્રાપ્ત કરી લીધું છે, અને હવે તો અમારી મજલ અમારી દ્રષ્ટિ પૂર્ણ તરફ જ છે. આ સંસારમાં કોઈ પણ ઠેકાણે રોકાવાની અમારી ઈચ્છા નથી. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો ઘોર પરિસ કે ઉપસર્ગે કરી આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શું કહે છે કે આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની મુખ્યપણે વર્તે દેહ પર્યંત જો. યોગ ત્રણ પ્રકારના યોગો છે, મન વચન અને કાયા. એ ત્રણ પ્રકારના યોગો એની પૂર્ણ સ્થિરતા અમને ક્યારે થાય? ત્રણેય પ્રકારના યોગોની સ્થિરતા અમને ક્યારે થાય? અમે તો એ ઈચ્છીએ છીએ. અત્યારે તો અમારા યોગો સંક્ષિપ્ત થઈ ગયા છે, ઓછા તો એની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. પૂર્ણ યોગો તો 14મા ગુણસ્થાને કહી જાય છે, એની પહેલા પૂર્ણ યોગ જતા નથી. પણ સંક્ષિપ્તતા મનોયોગની, વચનયોગની અને કાયયોગની. મનોયોગ ચાર પ્રકારના, વચનયોગ ચાર પ્રકારના અને કાયયોગના સાત પ્રકાર છે. એમ 15 પ્રકારના યોગો છે. એ પ્રત્યેકે પ્રત્યેક યોગ અમારા સંક્ષિપ્ત થઈ ગયા છે. હવે મનના યોગો પણ એટલા બધા સંક્ષિપ્ત થઈ ગયા છે કે હવે માત્ર એ યોગ મનના યોગો સંપૂર્ણ રીતે સંક્ષિપ્ત થઈ જાય એવી ભાવના ભાવી છે. મનના યોગો સંપૂર્ણ રીતે, ખરેખર તો 12મા ગુણસ્થાને કે મનોયોગ છે નહીં, પણ અપેક્ષાથી મન છે, કેવડીને મન છે, તેથી કરીને બે મનોયોગ 13મા ગુણસ્થાને કે પણ કયા છે, પણ ખરેખર ત્યાં મનોયોગ નથી. અહીં એવી ભાવના ભાવી છે કે અમારા દેહના યોગો રહે અલ્પ માત્રામાં દેહ પર્યંત જ, પણ મનોયોગ અને વચન યોગ એ બે યોગ પણ અમે ઈચ્છતા નથી. અમે તો ત્રણેય યોગ ઈચ્છતા નથી, પણ જ્યાં સુધી એ ત્રણેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. અત્યારે તો અમારા સંક્ષિપ્ત થયા છે, પૂર્ણ સંક્ષિપ્તની ભાવના ભાવેલી છે મનોયોગ. અને પછી શું કે ઘોર પરિસ કે ઉપસર્ગે કવિ આવી શકેનો એ સ્થિરતાનો અંત જો. મહાપુરુષને જે અંતરંગ જે સ્થિરતા હોય છે એ કોઈ અદભુત ક્ષમતા હોય છે કે ગમે તેવું પરિસરો એમને આવે, ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગો આવે, પણ એમનું મન જરાય ચલાયમાન થાય નહીં. આ એક અપૂર્વ સિદ્ધિ છે. હવે એની કોઈ કલ્પના થઈ શકે એવી વાત નથી. આ બધી વાતો એવી છે કે જો અનુભવની થોડોક પ્રસાદ એને પ્રાપ્ત થયો હોય એ આ સ્થિરતાનો કંઈક વિચાર યથાર્થ કરી શકે. બીજાનું આ કામ નથી કે ક્ષમતા શું હોઈ શકે, એ અનુભવનો વિષય છે. ક્ષમતા છે એ માત્ર અમે સંભાવમાં છીએ, ના એવી વાત નથી. આ તો એવા પ્રકારની ક્ષમતા છે કે જે ક્ષમતા કોઈ પણ પ્રકારના પરિસરોથી જેની ક્ષમતા જાય નહીં. આ સામાન્ય ક્ષમતાની વાત નથી, આ વિતરાગી ક્ષમતાની વાત છે. બધા જીવો તો બીજા કહે કે ભાઈ અમે ક્ષમતામાં તો છીએ, અમે ક્ષમતા છે, અમને બહુ શાંતિ છે. ના ના, આત્મજ્ઞાન વિના કદી શાંતિ પ્રગટ થાય નહીં સાચી. અને એ સ્થિર એ ક્ષમતા રહે પણ નહીં, એ ક્ષમતા સ્થિર રહે પણ નહીં, એ ક્ષમતા સ્થિર રહે નહીં. પણ આમે તો મુનિઓની ક્ષમતા એવી છે કે મુનિઓને કોઈ તલવારનો ઝટકો મારે એમની ક્ષમતામાં કાંઈ ફેરક પડતો નથી. એ તો એવી ને એવી સહજ, કેમ કે આ સહજ ક્ષમતા છે. આ કોઈને આધારે નથી, વિચાર કરીને નથી, બીજા મિથ્યા દ્રષ્ટિઓ ક્ષમતા રાખે એ તો વિચાર કરીને ક્ષમતા, કે મારે હવે ક્ષમતા રાખવી છે, મારે ક્રોધ બોધ કરવા નથી. પણ એવું કઈ એવી જાતની એને ક્ષમતા હોતી નથી, આ તો સહજ ક્ષમતા છે. આ તો વિચારપૂર્વક એમ વિચાર કરીને ક્ષમતા રાખવા માંગે, એ ક્ષમતા આ ક્ષમતામાં તો આસમાન જમીનનો ફરક છે. આ તો ક્ષમતા થોડી વધારે ઉપસર કેવો હોય તૂટી જવાની છે, એની ક્ષમતા રહી શકે જ નહીં. અને કદાચ પરાણે પરાણે પોતે રાખી હોય, કદાચ એવા જીવો પણ હોય કે બાયના પરિસરની અંદર જરાક લાગે બાયાથી એમની ક્ષમતા, પણ એ ક્ષમતાની એ વાત નથી. અહીં તો આત્મિક જે ક્ષમતા, જે વૈરાગ, તીવ્ર વૈરાગ ત્યાંની દશાથી જે ઉત્પન્ન થયેલી એ ક્ષમતાની એ વાત કરી રહ્યા છે. પેલી ક્ષમતા તો બહુ ક્ષણિક છે, આ ક્ષમતા ને એ ક્ષમતામાં તો આસમાન જમીનનો ફરક છે. અને આ ક્ષમતા તો એવી છે કે ઘોર પરિસર, ઘોર શબ્દ મૂક્યો છે, ઘોર પરિસર આવે તો પણ એ ક્ષમતા ચૂકાય નહીં. આપણે તો એવા કેટલાય બધા શાસ્ત્રોમાં દ્રષ્ટાંતો છે આના, કે મુનિઓને ઘણીમાં ગયેલા અને છતાં એમની ક્ષમતા તૂટી નહીં, અને એ વખતે પોતે ચપક શ્રેણી માંડી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. આવી ક્ષમતાઓ જ્ઞાનીઓને હોય છે, કઈ ભય જ નથી હોતો એમને કે અમારા દેહનું શું થશે. હવે આનો કોઈ, આ કોઈ બુદ્ધિપૂર્વક આ ક્ષમતાનો વિચાર થઈ શકે એમ નથી. આ તો કંઈક અનુભવ હોય ક્ષમતાનો, જેને એ જ આ વાત યથાર્થ સમજી શકે. બીજાની અજ્ઞાનીની આ ક્ષમતા સમજવાની તાકાત નથી, કેમ કે આ કલ્પનાનો વિષય નથી. કલ્પનાનો વિષય નહીં હોવાથી ક્ષમતા, કે ક્ષમતા તો અમારે, પણ તારી ક્ષમતા અને આ જ્ઞાનીઓની ક્ષમતામાં તો આસમાન જમીનનો ફરક છે. તારી ક્ષમતા તો ચરિત થઈ જશે, રાગ આવશે તો રાગમાં પરિણમિત થઈ જશે. અહીં તો કઈ થોડો જ્ઞાનીઓને બાહ્ય અને તો છઠ્ઠા અસાત્મક ગુસ્સાને સ્થિત જે મુનિઓ છે એને શુભ રાગ આવે છે. એ રાગ પણ એમને સ્પર્શતો નથી જરાય, અને એમની ક્ષમતા તો એ વખતે પણ ચાલુ એવી સહજ એમની ક્ષમતા હોય છે. અહીં તો ભાઈ પ્રતિકૂળ પ્રસંગની વાત કરી છે કે જે પ્રતિ ગમે એવો પ્રતિકૂળ પ્રસંગ હોય, અને ભગવાન મહાવીરના ઉપસર્ગોનો આપણે વિચાર કરીએ, સંગમ દેવાદીએ ઘણા ઉપસર્ગો કર્યા, ઘણા રૂપો એને લીધા, પણ એ કઈ ચલાયમાન થયા નહીં. બાહુબલીજીનો આપણે વિચાર કરો કે 12 મહિના સુધી એક આસને ઉભા રહેલા, અને આજુબાજુ એમને વહેલા વીટાઈ ગયેલા. હવે આપણો વિચાર તો એની કોઈ કલ્પના કરી શકાય એવી નથી સ્થિરતાની. એવી એમની મુનિઓની સ્થિરતા હોય છે, તેવી સ્થિરતાની ભાવના કરી છે કે ઘોર પરિસર કે ઉપસર્ગે કરી આવી શકે નહીં એ સ્થિરતાનો અંત જો. આવો અપૂરો અસર અમને ક્યારે આવે, કે આટલી અમને તીવ્ર ક્ષમતા ક્યારે, આવી અમને તીવ્ર શાંતિ, અંતરંગ શાંતિ ક્યારે પ્રગટ થાય, અમારા સમગ્ર કષાયો ક્યારે સર્વથા નાશ થાય, અને પૂર્ણ જે વિતરાગ ભાવ અમને ક્યારે પ્રગટે એની ભાવના કરી છે. એ ભાવના કરી છે, અને 13મી ગુણસ્થાન પ્રગટ થયા પછી તો પરિસર આદિ હોતા નથી. મુનિપણામાં જ પરિસર હોય, 13મી ગુણસ્થાન જયારે પૂર્ણતા પ્રગટે પછી બાહ્યના કોઈ પણ પરિસરો આદિ મુનિને હોતા નથી. એટલે કે 13મી 14મી ગુણસ્થાને કે પરિશોધની આ વાત નથી, આ તો 6ઠા 7મા ગુણસ્થાને કે મુનિઓને જે પરિગ્રહ આવે, પરિસહો આવે છે એની વાત કરી છે. એટલે અમે એવું છઠ્ઠું 7મા ગુણસ્થાન, એક ગુણસ્થાનના ખરેખર તો બહુ વિચાર કરવામાં આવે ને તો એક ગુણસ્થાનના ઘણા ભેદો હોય છે, એક એક ગુણસ્થાનના અસંખ્યાત ભેદ હોય છે. તો એ ભેદ સામાન્ય જીવને સમજવા મુશ્કેલ હોવાથી મહાપુરુષોએ ગુણસ્થાનનું વર્ણન 6ઠા 7મા ગુણસ્થાન, કોઈ 6ઠા 7મા ગુણ સામાન્ય વર્ણન કરેલું હોય, પણ 6ઠા ગુણસ્થાનની શરૂઆત થાય અને 6ઠા 7મા ગુણસ્થાનને જ્યારે તીવ્ર એની સ્થિરતા આવે ત્યાં સુધી હોય છે કે મુનિઓને એ વખતે એટલી અંતરંગ સ્થિરતા હોય છે કે એમની ઊંઘ કેટલી, આપણે આંખ બંધ કરીને ઉગાડવી, પોણી શાસ્ત્રમાં તો વર્ણન કર્યું છે, 0.5 સેકન્ડની ઊંઘ હોય, 0.5 સેકન્ડ આપણે વિચારી ના કરી શકીએ. તીવ્ર મુનિ દશાની જયારે હોય, 6ઠું 7મા ગુણસ્થાનની જયારે પૂર્ણ 6ઠા 7મા ગુણસ્થાનની અવસ્થા હોય છે, ત્યારે તો મુનિઓને એ પણ ક્યારે, મુનિ રાત્રે આમ આડા આપણે હોતે આમ સૂવે નહીં, એ તો બેઠા હોય. અને પાછલો પોર જયારે હોય એટલે લગભગ ચારેક વાગ્યા તો જરાક આડા થાય, તે પાછા ઊંઘે નહીં, પાછા આડા થયા હોય તો ઊંઘ ના હોય પાછી, નહીં ત્યારે એમને ઊંઘાય તો પોણી શેક. એટલે એમ શાસ્ત્રમાં તો ટાઈમ આપ્યો છે અંતર્મુહૂર્તનો, પણ અંતર્મુહૂર્તનો અર્થમાં નાના નાનું મુહૂર્ત અંતર્મુહૂર્ત હોઈ શકે, આઠ આવલીનું પણ અંતર્મુહૂર્ત હોઈ શકે, પણ એટલે એટલી બધી એમની આત્મ જાગૃતિ હોય છે. અને એક પડખે સુવે પાછા, આમ છતાં સુવે એમ નહીં, મુનિ છે એટલે કોઈની વિરાધના ન થાય, કેમ કે પંચમહાવૃતધારી છે, એટલે એમની પછી ભૂમિશયન હોય છે, કોઈ પથારી કે કોઈ પાટ કે આ કે એવું કોઈ મુનિને હોતું નથી. દિગંબર મુનિઓને એવું કઈ હોતું નથી, પાથરવા કરવાનું આ તે કઈ હોતું નથી. તો ભૂમિશયન એમનું હોય તો એક જ પડખે એ સૂતા હોય, અને એમાં ઊંઘ તો એમને આટલી અતિ અલ્પ હોય. તો આવી મુનિની દશા છે, આ સહજ દશા છે, આ કોઈ તાણી તોડીને આવે એવી વાતો નથી, એટલે હું પણ આમ કરી ના, એવી વાત ના, તો સહજતા છે. એમને મુનિઓને સમગ્ર ઇન્દ્રિયનો ક્ષય થઈ ગયેલો હોય છે, એટલે બહારના કોઈ પરિસર આદિ એમની સ્થિરતાને નો ભંગ ન કરી શકે આવી મુનિની દશા હોય છે. હવે અત્યારે આ કાળની અંદર તો આવા મુનિઓ જોવા દુર્લભ છે, હશે કોઈ ઠેકાણે, કોઈ ગુફાઓમાં કોઈ ઠેકાણે ક્યાંક હશે, કેમ કે પંચમ કાળમાં મુનિ છે એવું શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે. એટલે હશે તો ખરા, પણ કોઈ ક્વચિત કોઈક ઠેકાણે કોઈ ગુફામાં હશે કે હજી એ બહારની અંદર આપણને મળવા બહુ મુશ્કેલ છે. તો આવી મુનિની દશા હોય, પંચ બહાર બહારની અંદર નગ્ન દિગંબર હોય, પોતે અંતરની અંદર ત્રણ કષાયનો અભાવ હોય, એવા મુનિઓ એને જૈન દર્શનમાં સાચા મુનિઓ કહેવામાં આવ્યા છે. ભાવ અને દ્રવ્યલિંગ બંને જ એમને પ્રગટ હોય અને સ્થિતિ, આવા ભાવલિંગની સ્થિતિ કેટલી એનું કઈ કે માપ નથી. દ્રવ્ય ભાવલિંગ શાસ્ત્રકારોમાં તો એવું પણ વર્ણન આવ્યું છે કે ભદ્રમત્ર 38 વખત ભાવલિંગ આવે છે જીવને, અને કેટલો વખત કયો જીવ આ ગુણસ્થાને કે રહેશે એનું કાળ નિશ્ચિત નથી. કોઈ અંતર્મુહૂર્તની અંદર બે ઘડીની અંદર છઠ્ઠી સાતમા ગુણસ્થાને પછી મુનિ પણ લીધા પછી કેવું જ્ઞાન પ્રગટ કરી લઈએ, અને કોઈને વધારે ટાઈમ ભગવાન ભાવીને 12.5 વર્ષ લાગ્યા હતા, અને ઋષભદેવ ભગવાન 1000 વર્ષ લાગ્યા હતા. એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનના મુનિપણાના કેટલો ટાઈમ એવું કોઈનું નિર્ણય નથી, પણ અંતરની જે સ્થિરતા અને ક્ષમતા છે એ તો આવી અદભુત હોય છે કે કોઈ પણ રીતે મેરું ડગે ત્યાં શાસ્ત્રકાર તો વર્ણન કરવામાં આવ્યું છે કે ખડભડે જાય, ગડભડાટ થઈ જાય બ્રહ્માંડની અંદર, પણ મુનિ નું અંતર ન ચાલે એવી સ્થિત પ્રજ્ઞ એની એવી સ્થિરતા હોય છે, અંતરંગ સ્થિરતા, અંતરંગ વૈરાગની ધારા, અંતરંગ ક્ષમતાની ધારા એટલી તીવ્ર હોય છે કે એમને કંઈ પણ બાહ્ય કોઈ સંયોગો, પછી ગમે એટલી ઠંડી પડો કે ગમે એટલી ગરમી પડો કે ગમે એટલો વરસાદ પડો કે બાહ્યમાં કોઈ પણ એવું પણ બને, શાસ્ત્રમાં તો દર્શન તો આવ્યા આવે છે કે મુનિને એ તો જંગલમાં રહે એટલે પરિસરની અંદર તો ઘણા પ્રકારના પરિસરો આવે, કોઈ વખતે એવું બને કે વાઘ સિંહ આદિ એવાનો પણ યોગ થાય, અને કંઈ પૂર્વનું કંઈ એવો કર્મનો યોગ હોય તો મુનિને ફાળી ખાય પણ એવી એવી દશા વખતે, દેહની એવી દશા થાય એ વખતે પણ અંતરંગની એમની સ્થિરતા જતી નથી, એ જ એમની વિશેષતા તો એ છે, એમની અંતરંગ સ્થિરતાની અંતર સામ્ય ભાવ એને કહે છે કે સામ્ય ભાવ, સહજ સામ્ય ભાવ, એ સામ્ય ભાવ કોઈ પણ રીતે, એટલે અમારી અંતરની એ જ વાત કરી, અમારી અંતરની સ્થિરતાનો અંત ના આવે એવો અપૂર્વ અવસર અમને ક્યારે પ્રાપ્ત થાય એવી ભાવના કરી છે. જુઓ ને કેવી ભાવના કરી છે. બીજા હોય જીવો તો કઈ ભાવના, સંસારી જીવો કેવી ભાવના કરે, અને મુનિની જ્ઞાની કેવી ભાવના કરે. સંસારી જીવો તો કેમ મારે પૈસા વધે ને કેમ લીલીવાળી થાય, લીલીવાળી રીએ હું જાઉં એટલે બાગ પાછે પાછે લીલીવાળી જોઈએ, એમને સુખી વાળી ચાલે નહી, કઈ અમારું બધું બરાબર, કુટુંબ કબીલો આ તે એવી ભાવના હોય. અને અહીંયા બધા સંઘથી નિવૃત્ત થવાની ભાવના કરે છે. તો જ્ઞાનીઓની ભાવના, જ્ઞાનીઓની ઈચ્છા, એમાં તો બહુ મોટો ફરક હોય છે. આ જ આત્મજ્ઞાનની ખૂબી છે કે એમને પોતાના આત્મ સ્વરૂપ સિવાય કોઈ પણ પ્રકારની જગતના કોઈ પદાર્થની એમને ભાવના નથી. રાજના રાજ છોડી છોડી અને મુનિઓ નીકળી જાય છે. મુનિપણો આવે પછી રાજમાં રહે, એમને કહે કે અમે તમને બોલાવીશું, તમે કહે કે આ મેલમાં રહ્યો, એક બાર મેલ તમને બંધાવી દઈએ, તમે રહ્યો, અમે તમને બોલાવવા, અમે તમને વંદન કરીને જતા રહીશું ને તમે ત્યાં રહ્યો. મુનિ ના રહે, આ પ્રતિબદ્ધ વિહારી મુનિ છે, એને કોઈ પણ પ્રતિબંધ જોઈએ નહીં. કેમ કે કોઈ આવે તો એમના પોતાના ધ્યાનની અંદર ખલેલ પડે છે, એટલે એ તો પોતે એકલા જ હંમેશા વિચારવા માંગે. એવા મુનિ અહીંયા ભાવના કેવી ભાવે છે, ઘોર પરી શકે, ઉપસર્ગી પરી આવી શકે નો, એ સ્થિરતાનો અંત આવી ન શકે એવી શ્રીમદજી ભાવના ભાવી છે. એટલે આપણે અહીંયા ચાર ગાથા પૂરી આપણે કરી. આ તો અંતરંગની ભાવનાનું બધું વર્ણન છે. હવે અંતરંગની ભાવનાનું વર્ણન કે જેટલું કરીએ એટલું ઓછું છે, કારણ કે આ તો અંતરના બધા ભાવો છે, આ કોઈ બાહ્ય વાતો નહીં હોવાથી તો કે સમજવું થોડું અઘરું પડે, કહેવું થોડું અઘરું પડે, કેમ કે આ તો બધા બાહ્ય અંતરંગના બધા ભાવોનું વર્ણન કરવાનું છે, આમાં કોઈ બાહ્ય ભાવની વાતો છે નહીં. છે બાહ્ય ભાવ, બાહ્યમાં આટલા હોય એનું વર્ણન તો વિસ્તારથી થઈ શકે, પણ અંતરંગની જે, કેમ કે મુનિઓની અંતરંગ શુદ્ધિ છે, સમય સમયે એમને અસંખ્યાત ગુણી નિર્જરા સમય સમયે એમને થતી જાય છે. સૂતા હોય ત્યારે મુનિ છે એ કેટલાય કર્મો ભસ્મ કરી નાખે. સૂતા હોય તે એની શું, એમની ઊંઘ તો કેટલી હોય, 0.5 સેકન્ડની, પણ કોઈ પણ વખતે, એટલે એમને તો સતત કર્મ ખરતા જ જાય છે, ખરતા જ જાય છે. નિર્જરા ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ એને સમવર સાથે નિર્જરા હોય હોય ને હોય, અને બાહ્યમાં એમને તપ હોય. તો અહીંયા એમને નિર્જરા એટલે ગુણસની નિર્જરા મુનિને હોય છે, અને એ વધતા વધતા એટલી અંદર શુદ્ધિ થઈ જાય, જેટલી શુદ્ધિ થાય એટલા પ્રમાણમાં સમતા હોય. શુદ્ધિના પ્રમાણમાં હંમેશા સમતા હોય, શુદ્ધિના પ્રમાણમાં સુખ હોય, શુદ્ધિના પ્રમાણમાં શાંતિ હોય. તો અહીંયા એવી શુદ્ધિની અને એવી સમતાની ભાવના કરી કે બાહ્યના કોઈ પણ પરિસરની અંદર પણ એમના શાંતિનો એમને ભંગ પડે નહીં, એવો અપૂર્વ અવસર અમને ક્યારે આવશે. તો કૃપાળુ દેવે પોતે આ ભાવના પોતાને માટે ભાવી છે, પોતાને માટે ભાવી છે, અને સાથે સાથે 14 ગુણસ્થાનનો ક્રમ એમને બતાવ્યો છે કે કેવી રીતે 14 ગુણસ્થાનનો અર્થ એવો થાય છે કે શુદ્ધિ કેવી રીતે કેવી કેવી રીતે વધતી જાય છે. જીવ જેમ 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 આગળ વધે છે તેમ 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 એની શુદ્ધિ કેવી રીતે વધે છે, અંતરંગ શુદ્ધિ કેવી રીતે વધે છે, અને બાહ્યમાં પણ બાહ્યની અંદર પણ એમનો આચાર કેવો હોય છે એનું વર્ણન શાસ્ત્રકારે કર્યું છે. તો આ 14 ગુણસ્થાનનું વર્ણન આની અંદર શ્રીમદજીએ કર્યું છે. તો અહીંયા ચોથી ગાથાની અંદર સર્વભાવથી ઉદાસીન વૃત્તિ, બીજી ગાથામાં કહ્યું સર્વભાવથી ઉદાસીન થઈ અને પૂર્ણતાને મેં ક્યારે પ્રાપ્તિ કે એની વાત કરી, અને આ ચોથી ગાથાની અંદર તો આત્મસ્થિરતાની, આત્મામાં આત્માની જે સ્થિરતા રહે એ સ્થિરતાની અપૂર્વ વાત એમને કરી છે. તો અપૂર્વ અવસર એ એક એવું કાવ્ય છે કે જે કાવ્યની અંદર શ્રીમદજીની સહજ અંતર ભાવના એમને પ્રદર્શિત કરી છે, અને એ ભાવનાના ભાવનાને બળે ને બળે પોતે પછી તો પોતે પોતાના જીવન બાબતમાં કહે છે કે છેવટે 21મી કડીમાં કહે છે કે પૂર્ણતાની અમે ભાવના કરીએ છીએ જરૂર, અમને ખબર છે કે અમે પૂર્ણ નહીં થઈ શકીએ આ વખતે, પણ અમને અંતરથી એવો નિર્ણય અમારા અંતરે કરી નાખ્યો છે કે દેહ જ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે, અમે પૂર્ણતાની પ્રાપ્તિ તો હજી જ અમારે એક દેહ કરવો બાકી રહ્યો છે, એમ છેલ્લી કથામાં અપૂર્વ શર્મા એમને કહ્યું છે. તો અહીંયા પૂર્ણતાની ભાવનાની એમને વાત કરેલી છે અને આ પ્રમાણે એમને ચાર ગાથાની અંદર અહીં સુધીનું આપણે વર્ણન કર્યું અને હવે આપણે પાંચમી ગાથાનું વર્ણન
આવતીકાલે કરીશું.